તારીખ 20/10/1996 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 96.
નિર્ભ્રાંત દર્શન કેડીએ પાન 3 ત્રીજા પાને પૂર્ણ શુદ્ધિનું લક્ષ થાય છે ત્યાં સુધી વાત ચાલે છે. પૂર્ણ શુદ્ધિનું ધ્યેય બાંધનારને ધ્યેયને અનુસરવાની લગ્ની ઉત્પન્ન થાય છે અને પરિણામમાં સ્વકાર્ય કરવાની ધગશ ઉત્પન્ન થાય છે. બે લક્ષણ લીધા છે. પૂર્ણ શુદ્ધિનું ધ્યેય બાંધ્યું છે એનું લક્ષણ શું? એ લગ્ની લાગે છે ધ્યેયને અનુસરવાની, અને ધ્યેયને અનુસરવાના પરિણામમાં ધગશની પણ ઉત્પત્તિ થાય છે. એ જીવ એવો આત્માર્થી જીવની આ યોગ્ય ભૂમિકા છે. આ છે તે આત્માર્થ જીવની યોગ્ય ભૂમિકા છે. અને તેથી તેને આત્મહિત એ જ માત્ર પ્રયોજન રહે છે. પ્રયોજન પણ એકમાત્ર આત્મહિતનું ધ્યાન થઈ જાય છે. મારા આત્મહિત સિવાય હવે મારે કોઈ પ્રયોજન નથી. આવા આત્માર્થી જીવને નિજ પ્રયોજનના વિષયમાં તીક્ષ્ણ અને સૂક્ષ્મ દ્રષ્ટિપૂર્વક સહજ પ્રવર્તવાનું થાય છે કે જ્યારે એક જ પ્રયોજન થઈ જાય આત્મહિતનું, ત્યારે એ વિષયની અંદર દ્રષ્ટિકોણ ઘણો સૂક્ષ્મ થાય છે અને તીક્ષ્ણ એટલે ધારદાર પણ થાય છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે કે જ્યારે કોઈ એક જ પ્રયોજન પાછળ કોઈ જીવ લાગે, ત્યારે એ પ્રયોજનના વિષયમાં દ્રષ્ટિકોણ સૂક્ષ્મ થઈ જાય. લૌકિકમાં પણ એવું જ બને છે. જેને જે પ્રયોજન હોય એમ આત્મહિતના પ્રયોજનની અંદર પણ જ્યારે એકમાત્ર પ્રયોજનથી પ્રવર્તવાનું થાય, ત્યારે આત્મહિતના વિષયમાં પણ દ્રષ્ટિકોણ સૂક્ષ્મ અને તીક્ષ્ણ થઈ જાય છે. અને સ્વરૂપ સંબંધી અપૂર્વ જિજ્ઞાસાને લઈને પૂર્વે ગ્રહેલા માનેલા વિપરીતતાના પ્રકારો શિથિલ થાય છે. શું થાય છે કે આવું જ્યારે પ્રયોજનની સૂક્ષ્મ અને તીક્ષ્ણ દ્રષ્ટિ થાય, ત્યારે આત્મસ્વરૂપની અપૂર્વ જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે કે મારું સ્વરૂપ કેવું? સ્વરૂપની અંતરખોજ થવાનું અહીંથી શરૂ થાય છે. જિજ્ઞાસા અપૂર્વ જિજ્ઞાસા થાય છે. અહીંયા અપૂર્વ જિજ્ઞાસાને લઈને બીજા વિષયોમાં નિરસપણું પણ સહેજે આવી જાય છે. સ્વરૂપ સંબંધી અપૂર્વ જિજ્ઞાસાને લઈને કેટલા પડખાથી કામ થાય છે કે એક તો સ્વરૂપની અંતરખોજ ચાલે છે, બીજું કે અનેક પ્રકારના જે પૂર્વગ્રહ છે, વિપરીત મિસકોન્સેપ્ટ જેને આપણે કહીએ, એ પૂર્વે ગ્રહેલા અને માનેલા જે વિપરીતતાના પ્રકારો છે, એટલે અભિપ્રાયની જે વિપરીતતા છે એ ઢીલી પડી જાય છે, શિથિલ થઈ જાય છે. આ કામ પણ અહીંયા આ ભૂમિકામાં થાય છે અને એ પ્રકારના જે પરિણામ છે એ પણ ગૌણ થઈ જાય છે, એની મુખ્યતા રહેતી નથી, શિથિલતાને કારણે એ ગૌણ થઈ જાય છે. અને જન્મ મરણથી મુક્ત થવાના ઉપાય સંબંધીની જિજ્ઞાસા જ્યારે જીવમાં જોર કરે છે ત્યારે જ્ઞાનમાં સત્યને સમજવાનો યોગ્ય અવકાશ થાય છે. જેમ 195 પત્રમાં લીધું કે આ પ્રકારે જન્મ મરણથી મુક્ત થવાના ની તીવ્ર ઝૂરણા થાય છે પછી જ દિશા સુધ આવે છે અથવા શું કરવું તે સમજાય છે. એમ અહીંયા પણ એ લીધું કે એ જ્યારે જોરથી આવે છે ત્યારે જ જ્ઞાનમાં સત્યને સમજવાનો યોગ્ય અવકાશ થાય છે, ખાલી જગ્યા થાય છે. તેવા સમયે એટલે આ ભૂમિકામાં ભાવનાનું તત્વ મુખ્યપણે કામ કરે છે અથવા મુખ્યપણે કામ કરતું હોય છે. એટલે પોતાની જે આત્મકલ્યાણની ભાવના છે, સ્વરૂપ પ્રાપ્તિની ભાવના છે, એની ઘણી મુખ્યતા હોય છે. એ સળંગ દોર છે એનો તો. અર્થાત સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર ભાવના મુમુક્ષુ જીવને ક્યાંય અટકવા દેતી નથી. એ જોરથી કામ કરે છે એનો અર્થ શું છે કે એને બીજે ક્યાંય અટકવાનું પછી કારણ બનતું નથી. સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર ભાવના બીજા કોઈ ભાવમાં એને અટકવા નથી દેતી, બીજા કોઈ ઉદય પ્રસંગમાં પણ અટકવા દેતી નથી. આ એક મહત્વનું કાર્ય બને છે, નહીતર અટકવાના ઠેકાણા ઘણા છે. તીવ્ર ભાવના એટલે સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાની ઉગ્રતા ઘણી છે. એટલે શું થાય છે કે આવી તીવ્ર ભાવનાના સદભાવને લઈને લીધું છે આગળ કેવી રીતે કામ કરે છે કે આવી તીવ્ર ભાવનાના સદભાવને લઈને ભાવનાથી વિરુદ્ધ ભાવનો નિષેધ વર્તે છે. ભાવનાથી જે વિરુદ્ધ ભાવો પોતાને ઉત્પન્ન થાય એનો તરત જ નિષેધ આવે અને ખબર પણ પોતાને પડી જાય. ભાવના વિરુદ્ધ ભાવ થાય એટલે તરત એને પોતાને પણ ખબર પડે અને એનો નિષેધ પણ આવે. નહીતર શું થાય છે કે આત્મકલ્યાણથી વિરુદ્ધ પરિણામો આવે તો એની ખબર પણ ન રહે અને એનો નિષેધ પણ ન આવે. ખબર જ ન પડે તો નિષેધ તો આવે ક્યાંથી? એટલે અહીંયા જો ભાવના હોય તો ખબર પણ તરત પડે અને એનો નિષેધ પણ આવે જ આવે. તે ત્યાં સુધી એટલે અર્થ સુધી કે સ્વાનુભૂતિ થયા પહેલા ગમે તેવા ઉચ્ચ કોટિના શુભ પરિણામ થવા છતાં શું આત્માના આત્મકલ્યાણની ભાવના સાથે શુભરાગ ભરેલો છે? વિકલ્પવાળી ભાવના છે ને, એટલે એની સાથે શુભરાગ ભરેલો છે. એ ઉચ્ચ કોટિનો શુભરાગ હોવા છતાં પણ અંદરમાં ખટક રહ્યા કરે છે, એની પણ ખટક રહ્યા કરે છે. તે એવા પ્રકારે એ ખટક કેવા પ્રકારની રહ્યા કરે કે ખરેખર જે સ્વરૂપ પ્રાપ્તિની ભાવના છે તે સિવાય મારે કાંઈ જોઈતું નથી. ગમે તેવા શુભ ભાવો થયા તેથી શું? એ બધા વિકલ્પો થયા તેથી શું? એ બી ખટક સાથે ને સાથે ચાલુ રહી જાય છે. કેમ કે આત્મકલ્યાણમાં તો સ્વાનુભૂતિ થવી જોઈએ અને નિર્વિકલ્પ સ્વાનુભૂતિ ન થાય ત્યાં સુધી એ શુભ ભાવોમાં સંતોષ પકડવો કે એ શુભ ભાવોથી કંઈ ઠીકપણું થવું એ કાંઈ આવતું નથી. ઉલટાનો ખટકે છે. જેમ આંખમાં કણું છે એ ઘણું નાનું છે, ન દેખાયું હોય તો પણ ખટકા કરે છે, એમ સ્વભાવ ઘણો મંદ કસાય વાળો છે, અલ્પ કસાય વાળો છે, તીવ્ર નથી. અહીંયા તીવ્ર કસાય નથી તો પણ એ ખટકે છે. એ પ્રકારે ઉચ્ચ કોટિના સ્વભાવ થવા છતાં એમાં અટકવાનું બધો નથી, એ યથાર્થ ભાવનાનું કારણ છે. યથાર્થ ભાવના હોય એટલે અટકે નહીં, નહીંતર અટકી જાય. કેમ કે ભૂતકાળ કરતાં વર્તમાન કાળમાં ઉચ્ચ કોટિના પરિણામ થાય ત્યારે સહેજે સહેજે મેળવણી થાય કે પહેલાં કરતાં તો આપણા પરિણામ ઘણા સારા છે. શું થાય? જીવ ભૂલ ક્યાં કરે છે કે પોતાના ભૂતકાળના પરિણામ સાથે એને મેળવે છે. પહેલાં કરતાં મારા પરિણામ સુધર્યા છે, પહેલાં કરતાં મારા પરિણામ સારા છે, એટલે નીચેના પરિણામ ઉપર દ્રષ્ટિ જ્યાં જાય છે એને ઉપર જવા નહીં દે. નીચેના પરિણામ ઉપર દ્રષ્ટિ ગઈ એટલે એને ઉપર જવું બંધ થઈ જાય છે. એ ભૂલ થાય છે, જાણે અજાણે પણ ભૂલ થાય છે અને એ અટકવાનું કારણ બને છે. પણ ઉચ્ચ કોટિના પરિણામ થવા છતાં ખટકે તો અટકે નહીં, આમ બને છે. અભિપ્રાયમાંથી સ્વભાવનું મૂલ્ય પણ ખસી ગયું હોય છે એમ પણ કારણ છે. એવો પણ જે વિપર્યાસ છે એમાં ફેર પડ્યો છે. પહેલાં જે સ્વભાવનું મૂલ્ય હતું એ સ્વભાવનું મૂલ્ય નથી આવ્યો. આમ તો અભિપ્રાય એ પ્રકારનો ઘડાય છે કે શુભ અને અશુભ એના કરતાં પર છે. આપણે જે માર્ગમાં ચાલવું છે એવો જે મોક્ષ માર્ગ છે એ શુભ અને અશુભથી પર છે. તેથી શુભનું ફળ કે અશુભનું ફળ, શુભ ભાવનું ફળ કે અશુભ ભાવનું ફળ મને અટકવાનું કારણ હોઈ શકે તે ત્યાં સુધી કે આ આયુષ પૂરું થઈને હું દેવલોકમાં જાઉં કે આ આયુષ પૂરું થઈને હું કોઈ પણ મારા પૂર્વના અપરાધના કારણે નીચી ગતિમાં જાઉં, હું તિર્યંચ કે નરકમાં ગમે ત્યાં જવાનું થાય તો પણ મારો માર્ગ છે એ બેથી પર છે. જે નીચી ગતિ છે એમાં પ્રતિકૂળતાઓ આવવાની છે અને ઉપરની ઉચ્ચ ગતિ છે એમાં અનુકૂળતાઓ આવવાની છે. પણ એ અનુકૂળતા અને એ પ્રતિકૂળતામાં હું રોકાયા વિના મારા મોક્ષ માર્ગમાં આગળ વધવા માંગુ છું. એટલે શુભ અશુભ અને શુભ અશુભના ફળ એ બંનેનું મૂલ્ય જાય છે, બંનેની કિંમત ઉડી જાય છે. મોક્ષ માર્ગ આગળ, મોક્ષ માર્ગની આગળ એ બંનેની કિંમત ઉડી જાય છે એ પ્રકાર છે. એટલે કે અંદરમાં ખટક રહ્યા કરે તે એવા પ્રકારે કે ખરેખર જે મારે સ્વરૂપ પ્રાપ્તિની ભાવના છે એમાં મારે મારા સ્વરૂપ સિવાય કાંઈ જોઈતો નથી. એટલે શુભરાગ મારે જોઈતા નથી, આવે છે વચ્ચે પણ હું એને ઈચ્છતો નથી કે હું એને ચાહતો નથી. હા, પ્રયોજન નથી એ ભાવથી કાંઈ પ્રયોજન સધાતું નથી એટલે એ ભાવ ઉપર અટકવાનું કારણ ન બને અથવા એના ઉપર વજન ન જાય. એ જ લીધું છે કે ઉક્ત ભાવનાને લીધે શુભરાગ ઉપર વજન રહેતું નથી, નહીં તો શુભરાગ ઉપર વજન આવે. અને શુભરાગ ઉપર વજન રહેતું નથી તેથી તેવા શુભભાવ અટકવાનું સ્થાન થતા નથી. જો શુભભાવ ઉપર વજન જાય તો જ તે અટકવાનું સ્થાન થાય. પણ શુભ ભાવ ઉપર વજન નથી એટલે અટકવાનું સ્થાન થતું નથી. ઉપરાંત આવી સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર લગ્ની વાળી ભાવના રાગરસને શિથિલ કરનારી હોવાથી શું છે કે જે સ્વરૂપ પ્રાપ્તિની ભાવના તીવ્ર છે એટલે લગ્ની પણ તીવ્ર છે આત્મકલ્યાણ કરવાની, ત્યાં રાગરસ છે એ શિથિલ થઈ જાય છે. રાગ નહીં હો, રાગનો રસ છે એ શિથિલ થઈ જાય છે. આત્મકલ્યાણની સ્વરૂપ પ્રાપ્તિની ભાવના રાગરસને શિથિલ કરે છે. રાગરસ છે એ બંધ છે, આપણે બંધ અધિકારમાં ચાલ્યું, રાગોદગાર મહારસ એ જ બંધ તત્વ છે, એ ઢીલો કરે છે. રાગરસને શિથિલ કરનારી હોવાથી અને ભેદ જ્ઞાનના અભ્યાસને નિપજાવનારી હોવાથી એ ભાવના આગળ ભેદ જ્ઞાનનો અભ્યાસ શરૂ કરાવશે. મૂળમાં ભાવના પડી છે માટે ભાવનાનું જોર છે એ બધી ભૂમિકામાં સળન કામ કરે છે. એટલે કૃપાળુદેવે લીધું કે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. ભાવના બહુ મોટું કામ કરે છે. ભાવના ભવનાશીની છે, ભાવના છે એ ભવનાશીની છે. ભાવનામાં શુભ રાગ છે એ નથી લેવો, એ તો રાગરસને તોડે છે ઉલટાની, રાગરસને શિથિલ કરે છે અને શ્રદ્ધા જ્ઞાનને નિર્મળ કરે છે. મિથ્યા શ્રદ્ધાને શિથિલ કરે છે અને જ્ઞાનને નિર્મળ કરે છે. ભાવના છે ઘણું કામ કરે છે. બેનશ્રીનું તો વજન હતું જ ભાવના ઉપર, પણ કૃપાળુદેવે પણ આ સૂત્ર મૂક્યું છે, આત્મ ભાવના ભાવતા શિવ જીવ લહે એવું જ્ઞાન લે. આપણે આવે છે ને આસોવદેકમ આત્મસિદ્ધિ શાસ્ત્રનો 100મું વર્ષ છે, 100 વર્ષ પૂરા કરે છે. 1951માં 1951માં આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી હતી. 100 વર્ષ પૂરા થાય છે ને. દેશ અને વિદેશમાં કૃપાળુદેવનો મહિમા અને આત્મસિદ્ધિ શાસ્ત્ર જે છે એ સંબંધીમાં પણ વિશેષ પ્રકારે બધા ઉત્સવ રૂપે ઉજવવાના છે. આપણે પણ અહીંયા 5 દિવસ ઉત્સવ રૂપે ઉજવવાનો નિર્ણય કર્યો છે. 23 તારીખથી 23, 24, 25, 26 અને 27 ને આસોવદેકમ છે, અને 5 દિવસ આપણે આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર ગુરુદેવના જે પ્રવચનો છે એ પ્રવચનોનો સ્વાધ્યાય કરશું, અને સાંજના આત્મસિદ્ધિ શાસ્ત્રનો આપણે જે હરિગીત છે રચના કરી છે એના પણ કેટલાક પદો છે, હે કેટલાક પદો છે એની સજ્જાઈ લેશું. સજ્જાઈ એટલે બધા સાથે સમૂહમાં બોલવું, સ્વાધ્યાય. શું કે છે આવી સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર લગ્નવાળી ભાવના રાગરસને શિથિલ કરનારી હોવાથી અને ભેદ જ્ઞાનના અભ્યાસને નિપજાવનારી હોવાથી આ ભૂમિકામાં જ્ઞાનની નિર્મળતાનું કારણ થાય છે, જ્ઞાનની નિર્મળતાનું કારણ થાય છે. એ ભૂમિકાની જ્ઞાનની નિર્મળતા થાય છે. આમાં શું છે કે આ જે આખી યોજના છે સ્વરૂપના નિર્ણય સુધી પહોંચવાની યોજના છે, આ પછી તો વેદજ્ઞાન એવું ચાલે છે કે સ્વાનુભવ થાય છે, થયા વિના રહેતો નથી, એ પરિણામ તો આપોઆપ જ ઉત્પન્ન થાય છે સ્વરૂપ મહિમાના અને સ્વરૂપ સન્મુખના પુરુષાર્થના, એ બે પરિણામો સ્વાનુભૂતિ સુધી પહોંચાડે છે. પણ અહીંયા સ્વરૂપને ઓળખવા સુધીના જે જેટલા કોઈ પરિણામો છે એ બધા આનુષંગિક પરિણામો જે જે ભૂમિકામાં થાય તે તે ભૂમિકામાં દર્શન મૂળને શિથિલ કરે અને જ્ઞાનને નિર્મળ કરે અને રાગરસને શિથિલ કરતા જાય. એટલે શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ત્રણેયમાં એક સાથે ફેરફાર થાય. પછી જ્ઞાની કોઈ વાર વૈરાગ્યને બતાવવા રાગરસની શિથિલતાનું વર્ણન કરે, કોઈ વાર જ્ઞાનની નિર્મળતાનું વર્ણન કરે, કે કોઈ વાર આત્મરૂચિથી દર્શન મોહની મંદતાથી દર્શન મોહની શક્તિ ઘટી છે અને આત્મરૂચિ પ્રગટી છે એનું વર્ણન કરે. ગમે તે પ્રકારે વાત ચાલે પણ એ ભૂમિકાના બધા આનુષંગિક પરિણામો એક સાથે થાય છે અને પ્રત્યેક ભૂમિકામાં વૈરાગ્ય પણ વધતો જાય છે, જ્ઞાનની પણ નિર્મળતા થતી જાય છે અને દર્શન મૂળની પણ શિથિલતા થતી જાય છે. સમ્યક દર્શન પહેલાની ભૂમિકાનું જ્ઞાન યથાર્થ પ્રકારે નિર્મળ થતા સમજણમાં વિપર્યાસ થવાનો પ્રસંગ રહેતો નથી. આ એક મોટો ફાયદો છે. નહીતર સમજણમાં વિપર્યાસ છે એ આવે તો પોતાને ખબર પડતી નથી. આ એક મોટો ફાયદો છે કે સમ્યક દર્શન પહેલા ભૂમિકાનું જ્ઞાન નિર્મળ થવા લાગે ત્યારે સમજણની અંદર વિપર્યાસ થવાનો પ્રસંગ રહેતો નથી. આ એક મોટો ફાયદો છે. નહીતર શાસ્ત્ર વાંચીને પણ વિપર્યાસ થતા વાર લાગે નહીં. એટલે કે અર્થાત કહીને એનો અર્થ કર્યો છે, વિપર્યાસ થવાનો પ્રસંગ નથી રહેતો એટલે શું? એટલે કે સત્શાસ્ત્રો અને સત્પુરુષોના વચનોની સમજણમાં યથાર્થતા રહે છે. શું કેવા પ્રકારે યથાર્થતા રહે છે એવો પ્રશ્ન અહીંયા થવા યોગ્ય છે. શું એ યથાર્થતા, સમજણની યથાર્થતા કેવા પ્રકારે રહે છે? કે જે કાંઈ શાસ્ત્ર વચનો આવે કે સત્પુરુષોના વચનો સામે આવે એને પોતે પોતાના આત્મકલ્યાણને સાથે એનું અનુસંધાન કરી લઈએ કે મને આત્મકલ્યાણ થવામાં આની ઉપયોગિતા કેટલી, કેવી રીતે, અને એ વચનોને હું મારા આત્મકલ્યાણમાં કઈ રીતે લાગુ કરું, એવી બધી પોતાના આત્મહિતની સૂઝ રહેવી થવી એને સમજણની યથાર્થતા કહેવામાં આવે છે. સમજણની યથાર્થતા એટલે શું? પણ સમજણની યથાર્થતા એટલે એમ નથી કે બુદ્ધિબળથી બરાબર અર્થઘટન કરે, શબ્દાર્થ પણ બરાબર કરે, ભાવાર્થ પણ બરાબર કહે એમ નહીં. શું પોતાના આત્મકલ્યાણમાં એનું અનુસંધાન કેવી રીતે થાય એને જોડી શકે એ પ્રકારને યથાર્થતા કહેવામાં આવે છે. ઉક્ત પ્રકારમાં જો મુમુક્ષુ જીવ પ્રવેશ ન કરે, શું આવી રીતે જ્ઞાનની નિર્મળતા આવીને સમજણની યથાર્થતાની ભૂમિકામાં જો મુમુક્ષુ જીવ ન આવે, શું તો પ્રાય એટલે મોટા ભાગે અનાદિના વિપરીત સંસ્કારયુક્ત બુદ્ધિ દ્વારા શાસ્ત્રમાં પ્રવેશ કરનારને સમજણમાં વિપર્યાસ થઈ આવે છે. અનાદિના વિપરીત સંસ્કારયુક્ત બુદ્ધિ હોવાથી મતિ વિપર્યાસ ચાલુ રહેલો હોવાને લીધે શાસ્ત્રમાં પ્રવેશ કરવા જતા સાથે સાથે વિપર્યાસ પણ થઈ જાય છે અને એનો ખ્યાલ પોતાને રહેતો નથી કે આમાં કેવા પ્રકારે કયો કયો વિપર્યાસ થયો એનો ખ્યાલ પોતાને રહેતો નથી. અર્થાત તેને વસ્તુનું સ્વરૂપ અન્યથા ભાષે છે, જે કલ્પિત છે. શું તો દાખલા તરીકે દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરે કોઈ મુમુક્ષ તો એમાં દ્રવ ગુણ પર્યાય નો વિષય ચાલે. આત્માનું જે વસ્તુનું પદાર્થનું બંધારણ છે એ દ્રવગુણ પર્યાય વાળું છે. દ્રવગુણ પર્યાય છે એ પદાર્થના ભેદ છે અને પદાર્થના ભેદ વસ્તુની અભેદતાને સમજાવવા માટે છે. અભેદ વસ્તુ પણ યથાર્થ સમજાય તેના માટે ભેદથી સમજાવવામાં આવે છે. જેમ કે દ્રષ્ટાંત લઈએ કે એક કાપડનો 20 વારનો તાકો છે. તો કાપડનો તાકો એમ કહેવાથી એ તાકામાં કેટલું કાપડ છે એ નહીં ખબર પડે. તાકો તો તાકો છે, કાપડનો કાપડનો તાકો એ તો અભેદ વાત થઈ. પણ એના ઉપર લખ્યું કે ભાઈ આ 20 વારનો તાકો છે, શું એટલે એ તાકાનું માપ આવી ગયું, યથાર્થ સમજાઈ ગયું કે આમાં કાપડ કેટલું છે કે 20 વાર. પણ વારે વારે સાંધા નથી કાંઈ, તાકો સળંગ છે. કાપડનો તાકો સળંગ છે, વારે વારે કોઈ સાંધા નથી, કટકા નથી 20. પણ 20 વાર કહેવા છતાં 20 વાર સળંગ છે એમ યથાર્થ સમજાવવું જોઈએ. 20 વારનો ભેદ પણ સમજાવવો જોઈએ, એટલે લંબાઈનો ભેદ પણ સમજાવવો જોઈએ અને એની અખંડતા પણ સમજાવી જોઈએ. તો એ બરાબર સમજો, યથાર્થ સમજો. હવે અનાદિની જીવની બુદ્ધિ ભેદવાસિત છે. કેવી છે? ભેદવાસિત બુદ્ધિ છે. એટલે જો જ્ઞાનની નિર્મળતા ન થઈ હોય તો દ્રવગુણ પર્યાયના ભેદ સમજતા ભેદવાસિત બુદ્ધિમાં ભેદની પ્રધાનતા રહી જાય અને અભેદ સમજાય નહીં. હવે પ્રયોજન અભેદ સમજાવવાનું છે, પ્રયોજન ભેદ સમજાવવાનું નથી. શાસ્ત્રકારનું પ્રયોજન અભેદને સમજાવવાનું છે. કેમ કે અવલંબન અભેદનું આવશે, પણ એ અભેદ યથાર્થ ક્યારે કે એના ભેદો સહિત, પ્રયોજનભૂત ભેદો સહિત સમજાય ત્યારે. જોવા કેવી રમત થાય છે, શાસ્ત્ર અભ્યાસ કરવામાં કેવી ગડબડ થઈ જાય છે. નહીતર તો અન્ય મતે પણ વેદાંતમાં પણ આત્માને અભેદ અને અખંડ કીધો છે. વેદાંત પણ આત્માને અખંડ અને અભેદ કહે છે, પણ દ્રવક્ષેત્ર કાળ ભાવથી તેનું યથાર્થ નિરૂપણ ત્યાં જોવામાં આવતું નથી. અહીંયા દ્રવક્ષેત્ર કાળ ભાવથી યથાર્થ નિરૂપણ છે, પણ જ્ઞાનની અને મતિની નિર્મળતા હોય તો જ એ યથાર્થ સમજાય, નહીતર વસ્તુનું સ્વરૂપ યથાર્થ ન સમજાય અને નવો વિપર્યાસ ઉભો થાય. શું નવો વિપર્યાસ ઉભો થાય એટલે એમાંથી કાઢવાનો પછી એની મુશ્કેલી નવી પાછી, એમાંથી બહાર કાઢવામાં નવી મુશ્કેલી થાય. દ્રષ્ટાંત લઈએ, આ બહુ વિચારવા જેવો વિષય છે. સમયસારમાં આત્માને જ્ઞાન માત્ર કયો, શું કયો? આત્મા જ્ઞાન માત્ર છે. ત્યારે દ્રવગુણ પર્યાયનો આપણે અભ્યાસ કર્યો એટલે એમ કે જ્ઞાન માત્ર એટલે દ્રવ લેવું, જ્ઞાન માત્ર એટલે ગુણ લેવા કે જ્ઞાન માત્ર એટલે પર્યાય લેવો, આ પ્રશ્ન આવશે સામે. તો કે જ્ઞાન માત્ર એટલે અભેદ લેવું, અભેદ એટલે શું? પણ એ પરમાર્થનો વિષય છે અને એમાં જ્ઞાન માત્ર કહેતા એટલે મૂળ સ્વરૂપ પણ આવે છે અને જ્ઞાન માત્ર કહેતા એ સ્વરૂપની સાવધાની પણ એમાં આવી જાય છે. સ્વરૂપ અને પ્રાપ્તિની વિધિ બે એક સાથે આવે છે. એવું જ્ઞાન માત્ર શબ્દની અંદર રહસ્ય રહેલું છે. તમે ને જો ગૃહગુણ પર્યાય લાગુ કરવા જાય, ભેદને ભેદથી સમજવા જાય, જ્ઞાન માત્ર આવું છે. જ્યાં ભેદની પ્રધાનતા થાય ત્યારે બધો ભેદ લાગુ કરવા મંડી જાય. પણ એ ભેદ તો અભેદને સમજાવવા માટે હતા. સાતમી ગાથાના ભાવાર્થમાં પંડિત જયચંદ્રજી એમ કહે છે, કેમ કે ગાથા આચાર્યદેવી એવી લખી છે કે આત્માને દર્શન જ્ઞાન ચારિત્ર નથી. આત્મા શૂન્ય પણ નથી અને આત્માને દર્શન જ્ઞાન ચારિત્ર પણ નથી. હવે તો પછી આત્મામાં છે શું? આમ તો કહેવું તો એમ છે કે આત્માને દર્શન જ્ઞાન ચારિત્રના ભેદો નથી એમ કહેવું છે, પણ સર્વથા ભેદો નથી એવું પણ નથી. પણ અભેદને અવલંબતા ભેદ માલુમ પડતા નથી. અભેદનો અનુભવ થતા ભેદનો અનુભવ આવતો નથી કે ભેદનો વિકલ્પ ઉત્પન્ન થતો નથી એમ કહેવા માટે એમ કહ્યું કે આત્મામાં દર્શન જ્ઞાન ચારિત્ર નથી. જાઓ એવી રીતે ભેદને ગૌણ કરી નાખે કે જાણે છે જ નહીં. કેટલા ગૌણ કરે કે જાણે છે જ નહીં. વચન જ એવું છે કે આત્મામાં દર્શન જ્ઞાન ચારિત્ર નથી. પણ સાહેબ એમ કહો ને કે આત્મામાં દર્શન જ્ઞાન ચારિત્રના ભેદ નથી એટલું કહો ને, દર્શન જ્ઞાન ચારિત્ર નથી એમ કેમ કહે છો? તો કે એમ કહેવામાં અમારો આંતરધ્વનિ અંડરટોન જેને કહે છે એ અભેદની વિશેષપણે મુખ્યતા બતાવવાનો છે કે જો અમને અભેદની મુખ્યતા થાય ત્યારે દર્શન જ્ઞાન ચારિત્ર એવું કાંઈ દેખાતું નથી. આત્મા જ દેખાય છે અમને, તો આત્મા જ દેખાય છે. બહુ સરસ ખુલાસો કર્યો છે પંડિત જયચંદ્રજીએ, બહુ સરસ ખુલાસો કર્યો છે. હા, ભેદના લક્ષે છદમસ્ત જીવને રાગ ઉત્પન્ન થયા વિના રહેતો નથી. અને અહીંયા પ્રયોજન વિતરાગતા ઉત્પન્ન કરાવવાનો છે. રાગ ઉત્પન્ન કરાવવાનું પ્રયોજન ભેદના અનુભવમાં વિતરાગતા ઉત્પન્ન થાય છે અને ભેદનું લક્ષ તથા રાગની ઉત્પત્તિ થાય છે. માટે ભેદ સમજાવ્યા પછી ભેદનું લક્ષ છોડાવ્યું છે. આવી અટપટી વાતો છે. જરા જો સીધી સીધું સાધું હોત ને તો શાસ્ત્ર વાંચીને બધા જ્ઞાન કરી ગયા હોત, જ્ઞાન પામી ગયા હોત. એવી રીતે જ્ઞાન પ્રાપ્તિ થતી નથી. શું કહે છે કે અનાદિના વિપરીત સંસ્કારયુક્ત બુદ્ધિ હોવાથી શાસ્ત્રમાં પ્રવેશ કરનારને સમજણમાં વિપર્યાસ થઈ જાય છે, થઈ આવે છે, એટલે તેને વસ્તુનું સ્વરૂપ અન્યથા ભાષે છે. ભેદવાળું ભાષે એટલું એ પણ અન્યથા છે. ભેદવાળું ભાષે તે અન્યથા છે અથવા એ કલ્પિત છે, એ કલ્પિત છે. તેથી એમ ફલિત થાય છે કે ભાવનાપૂર્વક થયેલ સમજણ યથાર્થ છે. શું? સમજણની સાથે ભાવના હોય તો એનું હૃદય ભીંજાયેલું જોઈએ, નહીતર એ સમજણ કરીને લુખીને શુષ્ક જ્ઞાનથી જ્ઞાનવાળી થઈ જાય. એટલે ભાવનાને સાથે ને સાથે લીધી છે પ્રકરણની અંદર. મૂળ જે વાત ભાવનાથી શરૂ કરી છે એ ભાવનાને સાથે ને સાથે રાખી છે. શું કહ્યું? તેથી એમ ફલિત થાય છે કે ભાવનાપૂર્વક થયેલ સમજણ યથાર્થ છે અને આવી યથાર્થ સમજણ પણ ઉક્ત ભાવનાને જ સચેત કરે છે, આ પછી એકબીજાના પૂરક થાય છે. ભાવનાપૂર્વક થયેલી સમજણ યથાર્થને નિર્મળ હોય અને યથાર્થને નિર્મળ સ્વલક્ષી સમજણ થાય ત્યાં ભાવના વધારે પાછી એની ડિગ્રી વધારે તીવ્ર થઈ જાય. આમ એકબીજાને પૂરક થવા માંડે છે, પૂરક થઈને ચાલે છે. એમ ભાવના અને જ્ઞાન એકબીજાના પૂરક થઈને રહે છે અથવા એકબીજાના પૂરક થઈને પરિણમે છે. જો મુમુક્ષુ જીવની સમજણમાં યથાર્થતા ન આવે તો તે શુષ્ક જ્ઞાની થઈ જાય છે. ભાવનાપૂર્વકની યથાર્થતા ન આવે તો શુષ્કતા આવ્યા વગર એની શુષ્ક અધ્યાત્મ થઈ જાય. દ્રવગુણ પર્યાયનો અભ્યાસ કરતા પણ શુષ્કતા આવી જાય છે. અત્યારે તો આ વિષય ઉપર આપણે બહુ ચર્ચા ચાલે છે એટલે સ્પષ્ટતા ઘણી છે, લખ્યું ત્યારે એટલી સ્પષ્ટતા નહોતી આવતી. આ તો 12-13 વર્ષ પહેલા લખાઈ ગયું લખ્યું છે. પહેલી આવૃત્તિ છે ને 39માં આવી ગઈ, 2040માં છે. 12 વર્ષ થયા, 12 વર્ષ પહેલા એટલી આ વિષયની એટલી સ્પષ્ટતા નહોતી આવતી. આ તો એમને વિચારતા 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 બધું લખાણું છે, લખવામાં ટાઈમ ઘણો લાગી ગયો. પછી તો એ વિષય ઉપર ચર્ચાઓ ખૂબ ચાલે છે આપણે, એટલે વધારે સ્પષ્ટ થઈ ગયો એ વિષય. અને એક એક વિષય ઉપર આર્ટિકલ પણ લખાણા, જેમ કે પૂર્ણતાનું લક્ષ્ય છે તો આખો આર્ટિકલ એના ઉપર લખાઈ ગયો. આ તો યાદ આવે છે, 12 વર્ષ પહેલાં લખ્યું ત્યારે એટલી સ્પષ્ટતા નહોતી આવતી, જેટલી અત્યારે આવે છે એટલી સ્પષ્ટતા નહોતી આવતી. જો મુમુક્ષુ જીવની સમજણમાં યથાર્થતા ન આવે તો તે સુષુમ્નાની થઈ જાય છે. ત્યાં તે જીવનો જ્ઞાનનો ક્ષયોક્ષમ તો શાસ્ત્ર અનુસાર અર્થઘટન કરવા સમર્થ હોય છે. એમ નથી કે એને શાસ્ત્રના અર્થ કરતા ન આવડે, શું અર્થ કરતા બરાબર આવડે, ભાવાર્થ બરાબર આવડે, નયાર્થ બરાબર આવડે, મતાર્થ બરાબર આવડે, પણ છતાં યથાર્થતા હોય નહીં એવું બને છે. શું ત્યાં તે જીવનો જ્ઞાનનો ક્ષયોક્ષમ તો શાસ્ત્રો અનુસાર અર્થઘટન કરવા સમર્થ હોય છે. ઉઘાડની શક્તિથી શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, ભાવાર્થ વગેરે શાસ્ત્રના પ્રકરણને અનુકૂળ, પ્રતિકૂળ નહીં, વિરુદ્ધ નહીં, શાસ્ત્રના પ્રકરણને અનુકૂળ જણાય અને અનુકૂળ જણાવવા છતાં પણ તથા પ્રકારની ભાવનાના અભાવને લઈને શુષ્કતા ઉત્પન્ન થાય છે. આ વિપર્યાસ છે. સમજણમાં ભૂલ ન દેખાય, પોતાને પણ ન દેખાય અને કોઈને સમજાવે તો સામાન્ય પણ ન દેખાય, પણ શુષ્કતા હોય એ જાતનો જે વિપર્યાસ છે એને એની સમજણને સફળ થવા દેતો નથી. સમજણની સફળતા અને સમજણની નિષ્ફળતા બે આવે છે ને સમજણ થવા છતાં. આ ચર્ચા સાચી છે, સમજણ થાય છતાં નિષ્ફળ પણ જાય અને સમજણ થાય છતાં સફળ પણ થાય, બે પ્રકાર બને છે. અને એ બંને પ્રકારમાં યથાર્થતા અને અયથાર્થતા એ કામ કરી જાય છે. શું કામ કરી જાય છે? યથાર્થતા અને અયથાર્થતા. સમજણ બરાબર હોય છતાં અયથાર્થતા પણ હોય અને યથાર્થતા પણ હોય. એટલે આપણે યથાર્થતા ઉપર વિસ્તારથી લેવું છે. જ્યારે યથાર્થ જ્ઞાન તો શુષ્કતાને તોડવા વાળું છે, યથાર્થ સમજણ છે એ તો શુષ્કતાની વિરુદ્ધ છે, અને અયથાર્થ સમજણ શુષ્કતાને નિપજાવે છે, ઉત્પન્ન કરી દે છે, અને ભાવનાનું ઉત્પાદક છે. યથાર્થ સમજણ છે એ શુષ્કતાને તોડે છે અને ભાવનાને ઉત્પન્ન કરે છે અથવા ભાવનાને વૃદ્ધિગત કરે છે. આમ મુમુક્ષુતાની ભૂમિકામાં ભાવનાનું પડખું મુખ્ય છે, ભાવનાનું પડખું છે એ ઘણું મુખ્ય છે. સ્વાનુભવ વિભૂષિત પૂજ્ય બેનશ્રી વચનામૃત આંક 21માં આ પ્રમાણે કહે છે, ભાવના ઉપર કેટલું એમનું વજન છે. 21 નંબરનું એમનું વચનામૃત છે, વચનામૃત ગ્રંથમાં એ અવતરણ ચિહ્નમાં લીધું છે, એકનું એ વચનામૃત છે નીચેનો પેરેગ્રાફ. કે ચૈતન્યને ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના, યથાર્થ ભાવના કેવી રીતે એમણે લીધી છે, ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના. ચૈતન્યમાંથી પરિણમેલી એટલે કે રાગદ્વેષમાંથી નહીં ઉગેલી ભાવના. રાગદ્વેષમાંથી ઉગેલી ભાવના નહીં, પણ ચૈતન્યમાંથી ઉગેલી ભાવના. રાગદ્વેષમાંથી ભાવના કેવી રીતે ઉત્પન્ન થાય? રાગથી જે ભાવના ઉત્પન્ન થાય એ બીજાને દેખીને થાય, દેખાદેખીથી થાય, અને કાં તો બીજાના પ્રત્યે કોઈ દ્વેષનો પ્રકાર ઉત્પન્ન થાય ને એમાંથી થાય. એ બેમાંથી એકે ભાવના યથાર્થ નથી, બેમાંથી એકે ભાવના યથાર્થ નથી. આ તો ચૈતન્યમાંથી એટલે આત્મામાંથી ઉગેલી ભાવના, અંતરમાંથી ઉગેલી ભાવના હોય છે, એ ભાવના એવી યથાર્થ ભાવના હોય છે તો તે ભાવના ફળે જ છૂટકો છે, એ ભાવના સફળ થયે છૂટકો, એ ભાવના કદી નિષ્ફળ જાય એમ નહીં. હાજી હા, એ આંતરડીમાંથી કયો, ચૈતન્યમાંથી કયો, અંતરમાંથી ઉગેલી કયો, જુદા જુદા શબ્દો વપરાય છે, પણ એને યથાર્થ ભાવના કહેવી જોઈએ. હા, એને ચૈતન્યમાંથી અંતરમાંથી ઉગેલી છે, ચૈતન્યમાંથી આંતરડીમાંથી કહે છે, પણ ચૈતન્યમાંથી જ ઉગેલી છે. પણ એ અંતરમાંથી આવવી જોઈએ, જે કઈ ભાવના આવે એ તો નિમિત્ત પીડ્યો ત્યાં તો, પણ અંતરમાંથી આવે તો વાંધો નથી, પણ દેખાદેખીથી આવે તો વાંધો, એ ઉપર છેલ્લી આવે, એ યથાર્થ ન આવે. બધા કરે છે માટે આપણે કરો એમ, બધાને હારે હવે જોડાઈ જાય, ખેંચાય, પ્રવાહમાં આવી જાય એમ નહીં, પોતાની અંતરમાંથી આવેલી હોવી જોઈએ એમ છે. હા, એ જે અંતરમાંથી આવેલી તે અનુદય છે, એને અનુદય કહીશું, કેમ કે એવો એવો પહેલાં ક્યારે ઉદય આવ્યો નથી કે ઉદયને અનુસરીને ભાવના થઈ છે. જે ચૈતન્યમાંથી થઈ તો ચૈતન્ય પોતે જ અનુદય સ્વભાવે છે, જે પરમ પારિણામિક ભાવ છે એને કર્મના ઉદય ઉપશમ ક્ષયોપશમ અને ક્ષય ચારમાંથી એકની સાથે કાંઈ લેવા દેવા નથી, ચારેથી ભિન્ન છે, એમાંથી નીકળેલી ભાવના છે. એવી યથાર્થ ભાવના હોય તો તે ભાવના ફળે છૂટકો, જો ન ફળે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. 14 બ્રહ્માંડના ભૂકા ઉડાડવાની વાત નથી, ખાસ શૂન્ય કરી નાખે છે. બોલો, ભાવનાની તાકાત કેટલી પ્રચંડ છે એમ અહીંયા કહેવું છે. અથવા આમ કહેનાર નાની ને ભાવનાનું બળવાનપણું કેટલું ભાષ્યું છે, ભાવનાનું બળવાનપણું કેટલું ભાષ્યું છે કે ભાવના સફળ થયે છૂટકો, નહીતર 14 બ્રહ્માંડને શૂન્ય થવો પડે. કુદરતને બદલવું પડે છે, કુદરતને રસ્તો કરવો પડે છે, કુદરતને બદલવું પડે છે, એમ છે. એ તો આમાં આમાં એક પદ કર્યું છે, બેંશ્રી રચ્યું છે એક પદ, શું તુમારે દર્શમીને સ્વામી વિજય નહીં ચેન પડતી, કે તમારા દર્શનથી કર્મ રેખા બદલે છે. હાથમાં જે આ રેખા છે એ કાંઈ ફેરફાર ન થાય, પણ એકવાર એને ફરવું પડે એમ કે ભગવાનનું દર્શન ભાવનાથી કરે યથાર્થપણે તો પ્રારબ્ધને પણ બદલવું પડે છે, એનું ભાગ્ય ફરી જાય એમ કે છે. ઠીક, એવી જબરદસ્ત વાત છે. બેનશ્રી એ જ કહ્યું આ પ્રશ્ન પૂછ્યો હતો કે આની પાછળની ગણતરી શું છે, 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે એની પાછળ ગણતરી શું છે,